सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। सितगिरिसमौ स्यात् कज्जलम् सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखिनी पत्रमुर्वी लिखति यदि गृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणाना मेष पारं नयाति। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं। श्रीमद् भगवद गीता में भक्ति विषय भगवान श्री कृष्ण अर्जुन ने निमित्त बनाने जुदी जुदी जातना विचारों रजू कर भगवान श्री कृष्ण ने अथवा तो गीता ना रजू करनारा महर्षि व्यास ने जाने के संतोष ना वळ्यो होय तेम भक्ति विषे पोताना विचारोनी रजूआत करवाने माटे एक स्वतंत्र अध्याय श्रीमद भगवद गीतानी अंदर तैयार करवामां आव्यो। जेवी रीते त्रीजो अध्याय कर्मयोगनी मीमांसा व्यक्त करवाने माटे रजू थयो एनुं मथाळुं ज कर्मयोग, जेवी रीते ज्ञान योगनी रजूआत करवाने माटे बीजो अध्याय शांत्य योग, जेवी रीते ध्याननी मीमांसा रजू करवाने माटे छठो अध्याय आत्मसंयम योग, पोतपोतानी जुदी जुदी विभूति जगतनी अंदर केवी रीते कार्य करी रही छे ते बतावाने माटे भगवाने दसमो अध्याय विभूति योगना नामनो रजू कर्यो। एवी रीते भक्ति विषे पोताना स्वतंत्र विचारो पोतानो अभिगम एनी रजूआत करवाने माटे एनी अभिव्यक्ति करवाने माटे भगवान श्री कृष्ण अथवा महर्षि व्यासे बारमो अध्याय रजू कर्यो एनु शीर्षक ज भक्ति योग राखवामां आव्यो। आपणे अत्यारे जे वार्तालाप करी रह्या छीए ते गीताना बारमा अध्याय उपर करता नथी, परंतु समस्त गीतानी अंदर भगवान श्री कृष्ण भक्ति ने केन्द्र में राखी जे पोताना विचारों की अभिव्यक्ति करी है विचारों थोड़क अध्ययन अथवा अवलोकन आपणे करवाना छे। आपने समग्र रीते भक्ति विषे भगवान जे अभिगम है तेनो ख्याल आवशे। बारमा अध्याय अंदर पण भगवाने जे भक्ति तत्व विषे पोताना विचारों की रजूआत करी छे तेनु अध्ययन करवाथी एम लागे छे के अत्यारे जे संसार मा भक्ति नाम थी जे काई चाली रह्यु छे अथवा थई रह्यु छे तेने भगवान भक्ति गणता नथी। श्रीमद भगवद गीता नी अंदर जे भक्ति छे ते भक्ति नु स्वरूप काईक वधारे गहन असाधारण अने सूक्ष्म होय तेवी छाप गीतानो अभ्यास जो आपणे करीए तो आपणा उपर पड़े छे। बारमा अध्यायमां भगवाने उपसंहार समये भक्तना लक्षणोनी चर्चा करी छे। ते लक्षणोनी चर्चा ज्यारे आपणे वाचीए अथवा विचारीए के सांभळीए त्यारे पण आपणने समजाय छे के जेने आपणे भक्त सामान्य रीते समाजमां गणीए छीए તેને ભગવાન ભક્ત ગણતા નથી. સામાન્ય રીતે આપણે માનીએ કે ભજન ગાય તે ભક્ત, અથવા તો કંઠી ધારણ કરે તે ભક્ત, અથવા તિલક કપાળમાં રાખે તે ભક્ત, અથવા તો રામ નામની કે સીતારામની કે રાધેશ્યામની છાપેલી ચાદર ઓઢે તે ભક્ત, અથવા તો અમુક સ્પેશિયલ વેશ પોશાક અમુક જાતનો જ હોય તે ભક્ત. ગીતાના 12મા અધ્યાયમાં ભગવાન જ્યાં જ્યાં ભક્તના આદર્શ ભક્તના લક્ષણોની ચર્ચા કરે છે ત્યાં આમાંનું કાંઈ આવતું જ નથી. ભગવાન તો ભક્તના હૃદયની વાત કરે છે, ભક્તના અંદરના જે લક્ષણો હોવા જોઈએ, તેનું મન કેવું હોવું જોઈએ, તેની ભાવના કેવી હોવી જોઈએ, તેના હૃદયમાં શું હોવું જોઈએ, તેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, તેની વાતો કરે છે. એટલે ભક્તના ડ્રેસની વાત કરતા નથી, ભક્તના બહારના પહેરવેશ અથવા દેખાવથી ભગવાન અંજાઈ જવાનું શીખવતા નથી, પરંતુ ભક્તના હૃદયનો વિચાર કરીને એના ભાવો એના વિચારો એનો વ્યવહાર કઈ જાતનો છે તે વિશે કેટલીક રજૂઆતો કરે છે. અને તેવું જ ભક્તિ વિશે પણ જ્યાં જ્યાં ભગવાને પોતાના વિચારોની રજૂઆત શ્રીમદ ભગવદ્ ગીતામાં કરી છે ત્યાં ત્યાં આપણને જાણવા મળે. ભગવાન કહે છે, પુરુષ સપર પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા યસ્યાંતસ્થાની ભૂતાની યેન સર્વમિદં તતમ યેન સર્વમિદં તતમ. ભક્તિ શું છે? ભગવાન કહે છે ભક્તિ તો એક એવો માર્ગ છે, રાજમાર્ગ. ભક્તિ એક એવું માધ્યમ છે અથવા સાધન છે, જે સાધન અથવા તો માધ્યમનો અથવા રાજમાર્ગનો સારો આધાર લઈ અને ભક્ત જે પરમ પુરુષ છે પરમાત્મા, તે પરમ પુરુષ પરમાત્માની પાસે પહોંચી જાય છે, તે પરમ પુરુષ પરમાત્માને ઓળખે અથવા એનો સાક્ષાત્કાર સાથી લે છે. પુરુષ સપરહ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યય. અનન્ય ભક્તિનો જ્યારે આવિર્ભાવ ભક્તના અંતઃકરણની અંદર થાય છે ત્યારે જે પરમ પુરુષ પરમાત્મા છે તે પરમાત્મા સહેલાઈથી ભક્તને દર્શન આપે છે, ભક્ત તે પરમાત્માને પોતાના જીવનની અંદર અનુભવી શકે, તે પરમાત્માનો સાક્ષાત્કાર સાધી અને પોતાના જીવનને કૃતાર્થ અથવા ધન્ય બનાવી શકે તે પરમાત્મા ભગવાન કહે છે, જે પરમાત્માની અંદર સમસ્ત જગત રહેલું છે. યેન સર્વમ ઇદમ તતમ, જે પરમાત્મા સમસ્ત જગતમાં વ્યાપક છે, જે પરમાત્મા સમસ્ત સંસારના સૂત્રધાર છે, જે પરમાત્મા સમસ્ત સંસારના સર્વાધિષ્ઠાતા છે, એવા જે પરમાત્મા છે તે પરમાત્માનો સાક્ષાત્કાર ભક્ત ભક્તિના આધારે કરે છે. બીજે ઠેકાણે વળી પાછા ભગવાન કહે છે, ભક્તિની મીમાંસા રજૂ કરતા કરતા ભગવાન વળી પાછા કહે છે, નાહમ વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્ય એવમ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી માં યથા ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમ એવમ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેશતું ચ પરંતપ. વેદોના સૂકા પાઠથી, શાસ્ત્રોના કેવળ બૌદ્ધિક અધ્યયનથી, અથવા તો જોવાને માટે દેખાવને માટે થનારા કેવળ સમજણ વગરના તપથી, અથવા અહંકારથી પ્રેલાયેલા દાનથી યજ્ઞયાગથી પણ હે અર્જુન મારું દર્શન થઈ શકતું નથી. મારું દર્શન તો જે ભક્તના જીવનની અંદર અનન્ય ભક્તિનો આવિર્ભાવ થાય તે ભક્તના જ જીવનમાં થઈ શકે. તે ભક્ત મારું દર્શન કરે છે અને પછીથી મારું દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે છે. ભગવાન ભક્તિનો મહિમા રજૂ કરતા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વળી પાછા એક સુંદર શ્લોક અર્જુનને કહી બતાવે છે, માં તુયો વ્યભિચારેણ ભક્તિ યોગે ન સેવતે. હે અર્જુન, માં ચયો અવ્યભિચારેણ ભક્તિ યોગે ન સેવતે. અવ્યભિચારીણી એવી ભક્તિ અને તે ભક્તિના યોગથી જે મારું સેવન કરે છે, મને ભજે છે, મારા ચરણોમાં પ્રેમ કરે છે, સગુણાન સમતિત્યૈતાન બ્રહ્મભૂયાય કલ્પતે. એ સત્વ રજને તમ સમસ્ત પ્રકારના ગુણોને તરી જાય છે, પ્રકૃતિનો પણ સ્વામી બની જાય છે, અને પરમ પુરુષ પરમાત્માની પાસે પહોંચી જાય છે અને પોતે બ્રહ્મ ભૂયાય કલ્પતે એટલે પરમાત્મા સ્વરૂપ બની જાય છે. પોતે પરમાત્માને ઓળખે છે અને પરમાત્માની સાથે પછી એક રૂપ બની જાય છે. ભગવાન કંઈક એવું કહેવા માંગે છે કે ભક્તિ એ એક પ્રકારનો પ્રબળ પ્રેમ પરમાત્માને માટેનો છે, એક પ્રકારની પરમાત્માને માટેની પ્રબળ ઝંખના છે, એક જાતની લગન, એક જાતની તરસ, એક જાતની ભૂખ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની, પરમાત્માનું દર્શન કરવાને માટેની, શિવને મેળવવાને માટેની જીવની તરસ. અનંતકાળથી છૂટો પડેલો જીવ શિવથી એ વળી પાછો શિવને મળવાને માટે મથે, શિવને મળવાને માટેનો સંકલ્પ સેવે અને જે સાધનના આધારથી તે શિવ અથવા તો પરમાત્માની પાસે પહોંચે તે સાધનને ભગવાન ભક્તિ પ્રીતિ અનુરક્તિનું નામ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપે છે. એટલે ભક્તિ એક એવી પ્રીતિ છે, ભક્તિ એક એવી અનુરક્તિ છે, ભક્તિ એક એવી તરસ છે. ભગવાન પાસે જ્યાં સુધી ભક્તને પહોંચાડે નહીં ત્યાં સુધી આ તરસ સમી શકતી નથી. સંસારના ગમે તેટલા પદાર્થો, સંસારના ગમે તેટલા ભોગો ઉપભોગો અથવા વિષયો ભક્તને આપણે પૂરા પાડીએ, પરંતુ જ્યાં સુધી ભક્તને ભગવાન મળે નહીં, ભગવાનની કૃપાનો વરસાદ જ્યાં સુધી ભક્તના ઉપર વરસે નહીં ત્યાં સુધી ભક્તને સંતોષ સાંપડતો નથી, ત્યાં સુધી ભક્તને શાંતિનો અનુભવ પણ થઈ શકતો નથી. એટલે ભક્ત હંમેશા ચાહે છે કે મને પરમાત્માનું દર્શન થાય, પરમાત્માના દર્શનનો લાભ મને મળે, પરમાત્માના દેવ દર્શન દુર્લભનો લાભ પામીને મારા જીવનને હું ધન્ય બનાવું અથવા મારા જીવનનું કલ્યાણ કરું, આ ભક્તની મનોભાવના હોય. તો ભક્તિના વિષયમાં ભગવાન પોતાના આવા કંઈક વિચારો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર રજૂ કરે છે. અને એક કવિએ એ વિશે પોતાના વિચારોની રજૂઆત કરતા કવિતામાં લખ્યું, પ્રેમ શું છે, ભક્તિ શું છે, અત્યાર સુધી મને ખબર નહોતી. કવિ કહે છે, પ્રેમ ક્યા હૈ રહા મૈ અન જાન મે, ઇતના જાનું દિલ જલાતી આગ હૈ. હૃદયને જલાવનારી, હૃદયને બાળી દેનારી એક પ્રકારની આગ છે, એવી એક આગ છે પ્રેમની આગ, કે જ્યાં સુધી પ્રિયતમ પરમાત્માની પાસે ભક્ત પહોંચે નહીં ત્યાં સુધી આગનું શમન થતું છે. લગી માનો પ્રાણ મે કો પ્યાસ હૈ, કોઈક એવી તરસ છે જે પ્રાણની અંદર પેદા થઈ જાય છે જેને ભક્તિ કહેવાય છે. કવિ કહે છે કે એવી કોઈ પ્યાસ છે, લગી માનો પ્રાણ મે કો પ્યાસ હે, શમાને વાલા પરમ યે સ્વાદ હે. અને ભક્તિ એ પ્યાસ પીપાસા અથવા તો તરસ દિલમાં લાગી હોય, પ્રાણમાં પેદા થઈ હોય એનું શમન કરનારો મહાન સ્વાદ છે, એક પ્રકારનું અમૃત છે. એ ભક્ત એનું પાન કરે તો પોતાની જે જુગો જૂની પ્યાસ છે પરમાત્માની પાસે પહોંચવાની, તે જુગો જૂની પ્યાસને શાંત કરી શકે, પરમાત્માની પરમ કૃપાના સરોવરમાં સ્નાન કરે, પોતાના જીવનને ધન્ય બનાવે. એટલે ભગવાન કહે છે કે ભક્તિ યોગ છે. 12મા અધ્યાયનું મથાળું જ ભગવાન બાંધે, કહે છે ભક્તિ યોગ. ભક્તિ એક એવું સાધન છે, યોગ એટલે સાધન, એક એવો માર્ગ છે, એક એવી સાધના છે, એક એવો અંતરંગ અભ્યાસક્રમ છે, જે અભ્યાસક્રમનો અથવા સાધનાનો આધાર લઈ અને ભક્ત પરમાત્માનો યોગ એટલે મેળા કરી લે છે, પરમાત્માની પાસે પહોંચી જાય, પરમાત્માનો સાક્ષાત્કાર સાધી લે અને પોતાના જીવનની અંદર પરમાત્માનો સાક્ષાત્કાર સાધીને ધન્ય બને. અને પરમાત્માનો સાક્ષાત્કાર સાધવાને માટેનું સાધન પણ ભક્તિ જ છે. ભક્તિ એક સાધન પણ છે અને ભક્તિ એક સાધ્ય પણ છે. જ્યારે પરમાત્માનું દર્શન થાય ત્યારે પણ ભક્તિ પૂર્ણ બની જાય અને પરમાત્માનું દર્શન કરવાને માટે આરંભમાં પણ ભક્તિથી શરૂઆત જ કરવી પડે. એટલે ભગવાન કહે છે કે ભક્તિનો યોગ સર્વયોગો કરતા સુલભ, શ્રેષ્ઠ, અસરકારક અને અમોઘ છે. અને જેને આ ભક્તિ તત્વ પ્રાપ્ત થઈ જાય એના લક્ષણો કેવા હોય તો ભગવાન ગીતાની અંદર તેની પણ રજૂઆત પ્રકારાંતરે કરે છે. मच्चित्ता मद्गत प्राणा बोधयंतः परस्परम। भक्तनु लक्षण, जेने भक्ति प्राप्त थई गई होय ते भक्त केवो होय, ते गाई न पण सके, एनो कंठ कदाच एवो सारो न पण होय के गाई सके, पण एनु दिल गातू होय, कंठ कदाच न गाय पण दिल गातू, रोमे रोमेनु परमात्माना प्रेमनु जयगान करतू होय, एनी आंख केवी होय, एनु चित्त केवो होय, तो भगवान कहे छे तेनु चित्त हमेशा मारामां जो। जेवी रीते कामी पुरुषनु चित्त शरीरना सुखोपभोगोमां जोय ते सिवाय एने चैन पड़े ज नहीं, जेवी रीते लोभीनु चित्त संसारना पदार्थोनी प्राप्ति वधारे ने वधारे प्रमाण में प्राप्ति करवामां जोय क्यांय पड़े ने मुकिए तो पण तेने धननो लोभ, तेने यशनो लोभ, तेने संपत्तिनो लोभ ज सताव्या करे, ते सिवाय एने चैन पड़े ज नहीं। एवी रीते जे परमात्मानो भक्त होय तेनु चित्त भगवान के छे मारामां होय छे, मारा सिवाय एनु मन क्यांय होतुं ज नथी। बाह्य रीते एने गमे त्यां आपणे मूकीए, एने अमेरिकामां मूकीए, एने इंग्लेंडमां मूकीए, एने भारतमां मूकीए, एने ओलिवूडमां मूकीए के हिमालयमां मूकीए, परंतु तेना मननी अंदर भगवान सिवाय काय होय नहीं। एनु मन हमेशा भगवाननी ज प्रदक्षिणा कर्या करे, एनु मन हमेशा भगवाननुं ज चिंतन करतुं होय, भगवाननुं ज मनन करतुं होय, संसारना विषयोनुं नहीं परंतु परमात्मानुं ज ध्यान धरतुं होय, ए ध्यान धरीने ज स्वर्ग सुखनो अनुभव करतुं होय, आवुं चित्त भगवान मां ज हमेशा भक्तनुं होय छे। एटले भगवान कहे छे मच्चित्ताः, भक्तो हमेशा मारी अंदर चित्त राखनारा होय छे। मद्गत प्राणाः, वळी एमना प्राण क्यां होय छे? भगवान कहे छे मारा आधारे ज टकता होय, जेवी रीते तमे माछलीने पाणीमांथी बहार काढो तो ते रही शके नहीं, तरफराट करे, व्याकुल बनी जाय, पाणी ज तेनो प्राण छे, पाणी ज तेनो जीवन छे, पाणीमां होय त्यां सुधी जे जीवे, बहार काढो एटले खतम थई जाय। एवी रीते भक्तने तमे ऊंचामां ऊंचा प्रकारनो वैभव आपो, ऐश्वर्य आपो, संपत्ति आपो, परंतु एने जो भगवानना प्रेमनुं पाणी न मळे, भक्तिनुं पाणी न मळे, भगवाननी कृपानो अनुभव भक्त न करी शकतो होय तो पछी भक्त आकुळ व्याकुळ बनी जाय, बेचैन बनी जाय, एने संसारनी अंदर कोई पण प्रकारना आनंदनो, संतोषनो अथवा सुखनो अनुभव थई शके नहीं। तो भक्तना प्राण केवल भगवानने आधारे ज टकता होय छे। मद्गत प्राणाः बोधयंतः परस्परम, अने भगवान कहे छे के मारा जे आदर्श भक्तो छे ते भक्तो ज्यारे भेगा थाय छे त्यारे मारा गुणानुवादो गाय छे, मारा ज वार्तालापो करे छे, मारा प्रेमनो मारी भक्तिनो महिमा परस्पर भेगा थईने करे छे, अने एनी अंदर ज एमने आनंद आवे छे, संतोषनो अनुभव थाय छे, दुनियावी विषयोमां अथवा दुनियावी वातोमां એમને કોઈ પણ પ્રકારનો આનંદ પ્રાપ્ત થતો નથી। એ સંસારમાં રહેતા હોય તો પણ હંમેશા એમનું મન ભગવાન તરફ જ હોય છે, બહારથી સંસારમાં રહેતા પણ હોય, કર્મના સંસ્કારો એમના એવા હોય તો સંસારમાં રહેવું પણ પડે। હમણાં અમે અમારા માતાજીનો સ્વર્ગવાસ થયો પછીથી અસ્થિ વિસર્જન નિમિત્તે ઉત્તર ભારતની યાત્રાએ ગયા હતા, તો ઉત્તર ભારતની યાત્રાએ જ્યારે અમે ગયા ત્યારે વચ્ચે અમને એવો વિચાર આવ્યો કે અમે રામકૃષ્ણ પરમહંસ દેવનું જે સ્થાન છે કલકત્તામાં દક્ષિણેશ્વર નામનું ત્યાં પણ જઈએ। પહેલા પણ ઘણીવાર ગયેલા, કલકત્તામાં પ્રવચનો કરવા માટે અમારે ઘણીવાર જવું પડેલું, એટલે દક્ષિણેશ્વર તો અમે એકથી અનેક વાર જોયેલું, છતાં પણ આ વખતે પાછા અમારે જવાનું નિમિત્ત ઉભું થયું એટલે વિચાર્યું કે આપણે વળી પાછા એકવાર દક્ષિણેશ્વર જઈ આવીએ। તો ગંગાના તટ પ્રદેશ ઉપર આવેલું દક્ષિણેશ્વર સ્થાન ઘણું સુંદર અને શાંત છે, ત્યાં રામકૃષ્ણ પરમહંસ દેવે નિવાસ કરીને પોતાના જીવનની સાધના કરી હતી, ત્યાં રહીને એમને રામના દર્શન થયા હતા, જગદંબાના દર્શન થયા હતા, ભગવાન કૃષ્ણની પરમ કૃપા એમના ઉપર વરસી હતી, અને અનેક સ્વામી વિવેકાનંદ જેવા ભક્તો અથવા શિષ્યોને ત્યાં રહીને એમણે પ્રેરણાના પિયુષપાન પાયા હતા। એ દક્ષિણેશ્વર સ્થાનની બિલકુલ સામે ગંગાજીનો પ્રબળ પ્રવાહ છે, અને એનાથી થોડેક દૂર એક તરફ બેલુર મઠ કરીને એક સ્થાન આવે છે, બેલુર મઠ નાવમાં બેસીને પણ જઈ શકાય, અને બીજી તરફ તમે ફરો તો હાવરાનો પુલ છે, તે પુલને ઓળંગો એટલે પછીથી મોટર દ્વારા અથવા તો ટેક્સી દ્વારા પણ બેલુર મઠ જવાય। સ્વામી વિવેકાનંદે અમેરિકા આવીને સર્વધર્મ પરિષદની અંદર પ્રવચનો કરીને અને તે પછીથી ધર્મ પ્રચાર કરીને ભારતવર્ષની અંદર જ્યારે વળી પાછું પ્રયાણ કર્યું ત્યારે એમને એક વિચાર આવ્યો કે સંન્યાસીઓને સાધુઓને ત્યાગીઓને ટ્રેન કરવા જોઈએ. જો એ ટ્રેન નહીં થાય તો પછી સમાજને દોરી કેવી રીતે શકશે? સંન્યાસીઓને સાધુઓ કેવલ ફરતા જ ફરે, કેવલ રોટલા જ ખાયા કરે અને પછી આરામથી પોતાનું જીવન પૂરું કરે તેટલું પૂરતું નથી. સાધુ સંન્યાસીઓમાં બધા ભણેલા તો હોતા નથી, બધા શાસ્ત્રો જાણે છે તેવું પણ હોતું નથી. તો આમને શાસ્ત્રોનો અભ્યાસ આપણે કરાવવો જોઈએ, એમને ધ્યાન કરતા શીખવવું જોઈએ, એમને યોગાભ્યાસ કરાવવો જોઈએ અને એમને તૈયાર કરીને પછીથી ભારતમાં અને ભારતની બહાર જુદા જુદા કેન્દ્રોમાં લોકસેવાને માટે, ભારતીય સંસ્કૃતિના પ્રચારને માટે મોકલવા જોઈએ. આ સ્વામી વિવેકાનંદનું સ્વપ્નું હતું. તો એ સ્વપ્નથી પ્રેરાઈને સ્વામી વિવેકાનંદે કલકત્તા ગયા પછીથી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. બેલુર મઠ રામકૃષ્ણ મિશનના હાથ નીચે ચાલે છે. ત્યાં કોલેજ પણ ચાલુ કરી. 5 વર્ષનો કોર્સ છે આજે ત્યાં. સાધુ સંન્યાસીઓને ત્યાં રાખવામાં આવે છે, ભણાવવામાં આવે છે, શીખવવામાં આવે છે અને પછી રામકૃષ્ણ મિશનના કેન્દ્રો ભારતમાં અને ભારતની બહાર જ્યાં જ્યાં ચાલે છે ત્યાં ત્યાં એમને મૂકવામાં આવે છે, ધર્મ પ્રચાર કરવા, સંસ્કૃતિનો પ્રચાર કરવા, શાસ્ત્રનો પ્રચાર કરવા માટે એમને ત્યાં મૂકવામાં આવે છે. પોતપોતાની રીતે તે બધા કાર્ય કરે છે. રાજકારણથી પર રહીને સમાજ સેવાનું, ધર્મ સેવાનું, સંસ્કૃતિ સેવાનું જ કાર્ય રામકૃષ્ણ મિશન કરે છે. તો તે બેલુર મઠ મધ્યવર્તી સંસ્થા છે આજે રામકૃષ્ણ મિશનની કલકત્તામાં. તે જોવાની પણ અમારી ઈચ્છા હતી. ઘણી વાર અમે બેલુર મઠને જોયો હતો તો એકવાર ફરી પણ જોવા માટે ગયા. જ્યારે અમે બેલુર મઠમાં પહોંચ્યા ત્યારે લગભગ સવારનો સમય હતો. ત્યાં રામકૃષ્ણ પરમહંસ દેવનું મોટું સમાધિ મંદિર છે. એક અમેરિકન ભક્ત સન્નારીએ વર્ષો પહેલા ધન આપેલું, એમાંથી આ સમાધિ મંદિરની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી. વચ્ચે રામકૃષ્ણ પરમહંસ દેવની સુંદર પ્રતિમા છે. ઘણો મોટો વિશાળ સુંદર શાંતિવાળો હોલ છે. ત્યાં બેસીને તમે ધ્યાન કરી શકો, પ્રાર્થના કરી શકો, જપ કરી શકો, સર્વને માટે અવકાશ છે. અમે જ્યારે પહોંચ્યા ત્યારે 4-5 માણસો જોલમાં બેઠેલા હતા. અમારી સાથે તો લગભગ 9 જેટલા માણસો હતા. તો અમે હોલમાં ગયા. થોડી વાર ઉભો રહ્યો ત્યાં આગળ. કેટલાક આરતીની તૈયારી કરતા હતા સાધુઓ અંદર રામકૃષ્ણ પરમહંસ દેવની પ્રતિમા પાસે. કેટલાક પૂજાની તૈયારીઓ કરતા હતા. એ રીતે કામ ચાલતું હતું. એકાદ ભક્ત હતા, તે ત્યાં હોલમાં બેસીને આંખ મીચીને પ્રાર્થના કરતા હતા, કોઈ માળા જપતા હતા. એકાદ મિનિટ એ બધા ઉપર દ્રષ્ટિપાત કરીને પછી હું જરા બહાર ફરવા માટે, પરિક્રમા કરવા માટે નીકળ્યો તો ત્યાં આગળ મારી નજર એક બહુ જ વિચિત્ર કહેવાય તેવા ભક્ત ઉપર પડી. ફરતા ફરતા પરિક્રમા કરતા કરતા સર્વપ્રથમ એક દ્વાર આવતું હતું. એ દ્વારની પાસે બેસવાની જગ્યા હતી. ત્યાં આગળ એક પુરુષ બેઠો હતો. એનું મોઢું રામકૃષ્ણ દેવની પ્રતિમા તરફ હતું. ત્યાં બેઠે બેઠે રામકૃષ્ણ દેવની પ્રતિમા બહુ જ નજીકથી દેખાતી હતી. પીઠ માણસો તરફ હતી. જે પરિક્રમા કરવા જાય તેમની તરફ પીઠ અને મુખાકૃતિ રામકૃષ્ણ પરમહંસ દેવની મૂર્તિ તરફ તેની હતી. હાથમાં માળા હતી. માળા ઢાંકેલી હતી કપડાથી અને તે કંઈક આંખને ઉઘાડી, અર્ધી ઉઘાડી રાખીને રામકૃષ્ણ દેવના સ્વરૂપને જોતા જોતા પ્રાર્થના કરતો હતો, મનમાં સ્મરણ કરતો હતો તો તેના નેત્રોમાંથી અશ્રુપાત થયા કરતો હતો. જોવાથી એમ લાગતું હતું કે આ માણસ શ્રીમંત નથી, બહારનો શ્રીમંત નથી. અંદરનો હૃદયનો શ્રીમંત હશે પણ બહારનો શ્રીમંત નથી. કોઈ મજૂરીનું કામ કરતો હોય અથવા તો એવું જ કોઈ કામ પોતાના વ્યવસાયને માટે, આજીવિકાને માટે કરતો હશે અને એમાંથી સમય ફાળવીને આ બેલુર મઠમાં કદાચ એ રોજ આવતો હશે. આવીને એણે એવી એક જગ્યા પસંદ કરી છે જ્યાં એને કોઈ જુએ જ નહીં. જ્યાં સુધી બરાબર ધ્યાન કોઈનું જાય નહીં, આકર્ષિત ન થાય એના પ્રત્યે, ત્યાં સુધી કોઈને ખબર ન પડે કે આ ભક્ત અહીંયા બેઠો હશે. આ રીતે હોલમાં બધા જ બેસે જ્યાં બધાનું ધ્યાન ખેંચાય, પરંતુ દૂર એક તરફ ખૂણામાં બેઠેલો આ ભક્ત એના તરફ તો કોઈનું ધ્યાન જતું જ નહોતું. હું પાંચેક મિનિટ ઉભો રહ્યો એ ભક્તને જોઈને, એની પીઠને મેં જોઈ, નજદીક જઈને એની આંખને મેં જોઈ, એમાંથી વહેનારા ટપકનારા આંસુઓને પણ જોયા. હું વિચારમાં પડ્યો, મને થયું કે ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં? અંદર સંન્યાસીઓ રામકૃષ્ણ પરમહંસ દેવની પ્રતિમાની પાસે પૂજાની તૈયારી કરી રહ્યા છે. પ્રભુ ત્યાં છે કે આની પાસે છે? આની પાસે પ્રેમ છે, આની પાસે લગન છે, આતુરતા છે, વ્યાકુળતા, હૃદય છે. એ હૃદયમાંથી અનવરત અશ્રુપાત થઈ રહ્યો છે. ભગવાન જો હોય સંસારમાં ક્યાંય પણ તો અહીંયા પહેલા હોવા જોઈએ. ત્યાં શિષ્ટાચાર છે, મંદિરનો શિષ્ટાચાર. ઘંટડી વગાડવાની એટલે વગાડવાની જ, મંદિરને ધોવાનું એટલે ધોવાનું જ, ફૂલ તૈયાર કરવાના એટલે રોજ તૈયાર કરવાના જ, માળા તૈયાર કરીને આરોપિત કરવાની જ, વાઘા પહેરાવવાના જ, પ્રસાદ ધરવાનો જ, અને પછી આપણે લેવાનો પણ ખરો જ. આ કાર્યક્રમ ચાલ્યા જ કરે, પરંપરા છે એક જાતની. એમાં દિલ કેટલું છે, એમાં લગન કેટલી છે, એની પાછળ ભાવ કેટલો છે તે તો કરનારા જાણે. ક્યાંક ભાવ હોય, ક્યાંક ભાવ ન પણ હોય, પણ અહીંયા બહારનું કશું જ નથી. આ ભક્તની પાસે નથી ધૂપ, નથી દીપ, નથી નૈવેદ્ય, નથી પુષ્પ, નથી પુષ્પની માળા, નથી આરતી, નથી અગરબત્તી, કાંઈ જ નથી. અશ્રુ, ભાવ, લગન, શ્વાસોશ્વાસે થતું સ્મરણ, એ સિવાય કાંઈ જ નથી. અને છતાં પણ એટલો બધો એકરૂપ થઈ ગયો છે એ પરમાત્માના સ્મરણમાં. એની આંખ એવી ઓતપ્રોત થઈ ગઈ છે, આતુર બની ગઈ છે, જાણે ભગવાનની સાથે વાતો કરે છે, જાણે એમ લાગ્યા કરે છે કે આ રામકૃષ્ણ દેવ મૂર્તિમાંથી સજીવ બને અને મારી સમક્ષ ક્યારે પ્રગટ થાય એમ એને લાગ્યા કરે છે. એટલી બધી લગન છે. અંદર હું ગયો, અંદર જઈને અમારી સાથે જે માણસો હતા બીજા યાત્રામાં આવેલા, 9 જેટલા માણસો, એમને મેં કહ્યું ચાલો જોવા જેવું છે. તમારે જો ભક્તના દર્શન કરવા હોય, ભક્તિ કેવી હોય જોવું હોય તો ચાલો, અહીંયા નહીં દેખાય, ત્યાં છે, જોવા જેવું દ્રશ્ય છે. બધા જ આવ્યા, બધાએ જોયું, બધાને આનંદ થયો. ઓહો, કેટલી બધી એકરૂપતા છે આ માણસની. કપડાં તો સાધારણ જ હતા, મેલા પણ હતા થોડાક સાધારણ, વાળ સાધારણ, પ્રૌઢાવસ્થા એની હશે, પણ એ પોતાના કામમાં એકદમ મશગુલ, તલ્લીન, એકાગ્ર બનીને બેઠેલો. કોઈનું એની તરફ ધ્યાન નહોતું. કોઈ જુઓ, આ ભક્તિ છે, આની પાસે પ્રભુ છે, અહીંયા પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં પ્રભુ હોવા જ જોઈએ. પ્રભુજી તારા બહાર બેઠા, કરે પ્રતીક્ષા તારી, પૂજા કોની કરે પૂજારી, પૂજા કોની કરે પૂજારી. મારા હૃદયમાં એમ થયું, સંન્યાસીઓને માટે કોની પૂજા કરું છું? પ્રભુ તો બહાર બેઠા છે, ત્યાં ચાલ્યા ગયા, જ્યાં ખરો પૂજારી છે, પ્રેમથી પરિપ્લાવિત પ્રાણવાળો પૂજારી ત્યાં એમને પ્રાપ્ત થયો છે. પ્રભુ ત્યાં ગયા વગર રહી શકે નહીં. તમે અંદર બેઠા છો, પ્રભુ બહાર છે. બોલો, આવો જો પ્રેમ તમારી અંદર હોય તો તમે પ્રભુની ઝાંખી કરી શકો, તો તમે પ્રભુને પેખી શકો, એની કૃપાના રસમાં સ્નાન કરી શકો, એનાથી ધન્ય બની શકો. થોડા વખત સુધી અમે જોતા જ રહ્યા. એ માણસ નોકરી કરતો હશે, એ માણસ મજૂરી કરતો હશે, આજીવિકાને માટે તો કંઈક કરવું જ પડે ને. એની પાસે કાંઈ મોટર ગાડી નહોતી. બહાર તો બેલુર મઠમાં કેટલીક મોટરો ઉભેલી હતી શ્રીમંતોની, એની પાસે કાંઈ મોટર ગાડી નહીં. એ પગે ચાલીને આવ્યો હશે, ક્યાંક તે રિક્ષામાં બેઠીને આવ્યો હશે, એવી રીતે રોજ આવતો હશે, પણ ભાવથી ભરેલા હૃદય આવતો હશે. એની ભક્તિ, એની પ્રીતિ, એની આરાધના, એની ઉપાસના ભગવાનની પાસે ત્વરિત રીતે પહોંચી જતી હશે, જરૂર પહોંચતી હશે. જો ભગવાન પ્રેમ સ્વરૂપ હોય, શાસ્ત્રો કહે છે તેમ, જો ભગવાન ભાવના ભૂખ્યા હોય તો આ ભક્તનું ભગવાનની પાસે આસન સૌથી પ્રથમ હશે, શિષ્ટાચારમાં માનનારા ઉપાસકોનું નહીં હોય. આ રીતે વિચાર કરતા કરતા અમે એને જોયા જ કરવા લાગી. પણ અમારે તો પછી બીજે જવું હતું ને, યાત્રા હતી અમારી. થોડા વખત પછી ઉઠીને અમે ત્યાંથી રવાના થઈ ગયા. એ ભક્ત તો બેઠેલો જ હતો, એનો સમય પૂરો થશે પછી એ જશે, પછી પોતાના વ્યવહારમાં લાગી જશે. વ્યવહારમાં તો લાગવાનું છે, પણ એ વ્યવહારમાંથી સમય ફાળવીને નિત્ય નિરંતર આ બેલુર મઠની મુલાકાત લેતો હશે, નિત્ય નિરંતર આવીને આ જ રીતે આ જ સ્થળમાં રામકૃષ્ણ પરમહંસદેવની મૂર્તિની સન્મુખ બેસતો હશે, પોતાની પ્રાર્થનાનું નિવેદન કરતો હશે, એમાંથી એને પ્રેરણા પ્રાપ્ત થતી હશે, પ્રકાશ સાંપડતો હશે, અને વળી પાછો પોતાને ઘેર જતો હશે. વળી પોછાનું પોતાનું કર્મ, પોતાનો વ્યવહાર, આજીવિકાને માટે, અર્થોપાર્જનને માટે જે કાંઈ કરવાનું આવશ્યક છે તે બધું કરતો જ હશે, અને છતાં પણ પોતાનું મન અખંડ અહીંયા રાખતો હશે. બેલુર મઠ, રામકૃષ્ણદેવ, એમાં રહેલા ભગવાન, જેને પોતે ભગવાન માને છે તે ભગવાન. આ ભક્તિ, ભગવાન ગીતામાં એમ નથી કહેતા કે ભક્તિ થાય છે એટલે માણસ જતો રહે છે ક્યાંય. ભગવાન એમ નથી કહેતા કે ભક્તિ થાય છે પછી નોકરી કરતો નથી, ભક્તિ થાય છે પછી કામ કરતો નથી. ભગવાન એમ નથી કહેતા. ભગવાન તો એટલું જ કહે છે કે ભક્તિ જાગે છે તેમ તેમ ભાવ પ્રબળ બનતો જાય છે, અને મને જ મળવાને માટે ભક્ત તલ પાપડ બની જાય છે, આકુળ વ્યાકુળ થઈ જાય છે. ધીરે ધીરે કામ છૂટતા જાય, કામના સ્વરૂપો બદલાતા જાય છે. ભક્ત સંસારનું કામ કરતો હોય તો મારું કામ કરતો થઈ જાય છે, મારી માટે જપ કરે છે, મારું ધ્યાન ધરે છે, મારી પ્રાર્થના વધારે કરે છે. સમસ્ત જીવોની અંદર, સમસ્ત સંસારની અંદર હું પોતે જ રહેલો છું તેમ સમજી અને બીજાને ઉપયોગી થવાની પ્રવૃત્તિ કરે છે. ભક્તનું આ રીતે આખું મન, એનું ભાવ જગત બદલાઈ જાય. એ ભક્તને તમે જુઓ તો એ ભક્ત હંમેશા ભગવાનનો થયેલો હોય. ડેડિકેટેડ જીવન, સમર્પિત જીવન ભક્તનું થઈ જાય. સમર્પિત હોય છે, ભજે છે, આંખથી ભજે છે ભક્ત. આંખથી ચરાચરમાં પ્રભુનું જ દર્શન કરવાની ટેવ પાડે, આંખથી ભક્તિ કરે. સિયા રામમય સબ જગ જાની, કરો પ્રણામ જોરી ચૂપ પાડી. યત્ર યત્ર મનોયાતિ બ્રહ્મણસ્તત્ર દર્શનમ, શંકરાચાર્ય મહારાજ લખે છે કે જ્યાં જ્યાં મન જાય ત્યાં બ્રહ્મનું જ દર્શન થાય છે. ભક્તનું મન જ્યાં જ્યાં જાય, ભક્તની આંખ જ્યાં જ્યાં ફરે, ત્યાં ત્યાં એને ભગવાન જ દેખાય. કવિ કલાપી ની પેઠ, જ્યાં જ્યાં નજર મારી ઠરે, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, યાદી ભરી ત્યાં આપની. હા માશુકોના ગાલની લાલી મહી લાલી, અને લાઠીના રાજા છે કલાપી, એટલે એને માશુકોને યાદ કરી. રાજા છે ને, રાત દિવસ વિલાસી જીવનમાં રહેલા છે, છતાં એનું મન વિલાસમાં નથી, મન પ્રભુ તરફ છે. આ માશુકોના ગાલની લાલી મહી લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, યાદી ભરી ત્યાં આપની. હા દૂરથી વહી આવતી સમદરતણી મીઠી લહર, આ દૂરથી વહી આવતી સમદરતણી મીઠી લહર, તેના ઉપર ચાલી રહી નાજુક સવારી આપની, નાજુક સવારી આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, યાદી ભરી ત્યાં. એક ભાઈને કોઈએ કહ્યું કે જુઓ કેવું સફેદ વસ્ત્ર છે, તો કે ખોટું બોલો છો, પીળું છે, હળદર જેવું. જુઓ દિવાલનો રંગ કેવો સફેદ છે, તો કે પીળો હળદર જેવો છે. કારણ એ હતું કે એની આંખમાં કમળો થયો. કમળો થયેલો એટલે એને બધે પીળું જ દેખાતું હતું, સફેદમાં પણ પીળું, કાળામાં પણ પીળું, લીલામાં પણ પીળું, એને માટે એક જ રંગ એની આંખમાં પીળો હતો, તેનું જ પ્રતિબિંબ આજુબાજુ બધે પડતું હતું. ભક્તના જીવનનું પણ એવું જ છે, એની આંખમાં પ્રેમનો એક જ રંગ છે, એના અંતઃકરણમાં પ્રેમાસ્પદનો જ રંગ, એટલે જ્યાં જ્યાં એની નજર જાય છે ત્યાં પોતાના પ્રિયતમ સિવાય કોઈને જોતો જ નથી. રાધિકાને કોઈએ પૂછ્યું કે જોયું જમનાના જળ, તો કે શ્યામ છે. જોયું આકાશના વાદળ, તો કે શ્યામ છે. જોયું કદમ, તો કે ત્યાં પણ શ્યામ જ છે. જોયું ધરતી ધોળી ધબાક, તો કે એ પણ શ્યામ જ છે. જોયું અષાઢ મહિનાનું ધોળું વાદળ, તો કે એ પણ શ્યામ જ છે. જીત દેખું તીત શ્યામમયી હે, સુરદાસજીએ પછી પદ લખ્યું રાધાના ભાવને રજૂ કરતા, કે જ્યાં જોઉં છું ત્યાં શ્યામમયી હે, જ્યાં જોઉં છું ત્યાં શ્યામ સિવાય કંઈ છે જ નહીં. તો કે તારો રંગ તો ગોરો છે, તો કે ના શ્યામ છે, મારો રંગ ગોરો ક્યાં છે, શ્યામ. રાધા ચિંતન કરતા કરતા શ્યામનું શ્યામ બની ગઈ એમ કહેવાય છે. એની આંખમાં શ્યામ સિવાય કંઈ નથી, ભક્તની આંખમાં પોતાના પ્રેમાસ્પદ સિવાય કંઈ નથી, પ્રેમાસ્પદ. વલ્લભ ધોળા જગદંબાના પરમ ભક્ત ગયા દેવીના સ્થાનમાં દર્શન કરવા, બધાએ કહ્યું કરો દેવીનું દર્શન, તો કે દેવી નથી આ તો. ત્યાં આગળ ભગવાનનું સ્વરૂપ વિષ્ણુ સ્વરૂપ હતું મંદિરમાં, તો કે હું તો માનો પ્રેમી છું, માં માં હું તારા દર્શન કરવા આવ્યો. તો ભગવાનને તરત જ વાળી થઈ ગઈ, નથણી થઈ ગઈ, નાખ ભગવાનને સાલ્લો થઈ ગયો, બધા જોવા લાગ્યા આ માખરી, આ પ્રભુ મારા ખરા, હું તો મા રૂપે જ જોઉં છું. ભક્તની ભાવના છે એ સર્વત્ર પોતાના પ્રિયતમનું જ દર્શન કરે, ચરાચર જગતની અંદર તેને તે જ દેખાયા કરે છે. આંખથી ડેડિકેટેડ સમર્પિત ભક્ત ભગવાનને થઈ ગયા, આંખથી ભજે સર્વત્ર પ્રભુને જોઈ, એને કોઈ મિત્ર નથી ને કોઈ શત્રુ નથી, કોઈ પોતાના નથી ને કોઈ પારકા નથી, કોઈને વધારે સ્વાગત કરવા યોગ્ય નથી ને કોઈની અવજ્ઞા કરવા યોગ્ય નથી, સૌની અંદર પ્રભુને જતો જુએ છે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે ની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તે ની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. સૌની અંદર, સૌની અંદર પ્રભુના દર્શન કરે, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, સમદ્રષ્ટિ છે એનું દર્શન, સમ સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ, વિનશ્યત સ્વવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. ગીતામાં ભગવાન અર્જુનને કહે છે કે સમાન રૂપે રહેલા સર્વ પદાર્થોની અંદર જે પરમાત્મા છે તેને જે જુએ છે તે જ આદર્શ જોનારો છે ભક્ત છે. ભક્ત પ્રભુને જુએ સર્વ. ભક્ત થવું કાંઈ સહેલું છે? આના પરથી તમને સમજાશે, જ્યાં સુધી આપણે સર્વ પદાર્થોમાં પ્રભુને જોવાની ટેવ પાડતા નથી અને પ્રભુને જોતા નથી, રાગદ્વેષથી યુક્ત જ્યાં સુધી આપણા સમ નહીં પણ વિષમ દર્શનો છે, ત્યાં સુધી આપણે હજુ ભક્તિથી ઘણા દૂર છીએ. હજુ તો આપણે ઘણો પંથ કાપવાનો છે ગીતાના આધાર પર. અને તેવી જ રીતે ભક્ત જેમ આંખથી પ્રભુને ભજે તેમ કાનથી પણ પ્રભુને ભજે. ગુણાનુવાદ શ્રવણ એ જેને ગમે, ભગવાનનું સંકીર્તન, ભગવાનની કથા, ભગવાનની પ્રાર્થનાઓ, ભજન, ધૂન, સુંદર મજાની શાસ્ત્રોની વાતો, સંતોના સદુપદેશો આજગદ્યા કરે. ના કાન એ રીતે જ ટેવાયેલા છે, ડેડિકેટેડ કાન પણ સમર્પિત થઈ ગયા પ્રભુને ભક્ત, એવી રીતે એની વાણી સમર્પિત થઈ ગઈ. વાણી ગુણાનુકથને, ગુણના અનુકથનો. ભાગવતમાં પરીક્ષિતને સુખદેવજી કહે છે કે ભક્તની વાણી ગુણાનુકથને, ગુણના અનુકથનમાં હંમેશા વપરાતી હોય છે. એમાંય ભક્ત પોતાની વાણીની ધન્યતા અનુભવ્યા કરતો હોય છે. ભગવાનનું સંકીર્તન કરે, ભગવાનના ભજન ગાતો હોય, ભગવાનનું નામ સ્મરણ કરતો હોય, જપ કરતો હોય, કોઈને દિલાસો આપવાને માટે પ્રેમની બે વાતો કરતો હોય, આશ્વાસન કોઈને આપતો હોય, સાંત્વન આપતો હોય, સૌની અંદર પરમાત્મા છે તે માની બીજા દુઃખીના દુઃખોને દૂર કરવાને માટે પોતાની વાણીનો સદુપયોગ કરતો હોય, આ ભક્તિ છે, વાણી દ્વારા થનારી ભક્તિ. એવી જ રીતે એના હૃદયમાં પણ પરમાત્મા જ છે, એવી રીતેનું મન પણ પરમાત્માનું સ્મરણ મનન ધ્યાન ધર્યા જ કરે છે. એવી રીતેના પ્રાણના સ્પંદનોમાં શ્વાસે ને પ્રશ્વાસે એ પરમાત્માનું જ સ્મરણ નિત્ય નિરંતર જાગૃતિમાં, સ્વપ્નાવસ્થામાં, સર્વાવસ્થામાં કરતો જ. એવી રીતેના શરીરથી પણ એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં સમસ્ત સંસાર પરમાત્માનું મંદિર છે અને સમસ્ત સંસારના કડીકડમાં પ્રભુ જ વિરાજે છે એમ માનીને કબીર સાહેબ કહે છે તેમ પ્રદક્ષિણા જ કરતો હોય છે. જીત ડોલું તિત પરિક્રમા, કબીર સાહેબ કહે છે જ્યાં જઉં છું ત્યાં પરિક્રમા જૂતો કરું, જો ખાવું સો પૂજા, જે ખાઉં છું તે અર્ઘ્ય જૂતો નૈવેદ્ય જ અર્પણ કરું છું અંદર રહેલા ભગવાન, કબીર સાહેબ કહે છે. તો આવી એની પૂજા, આવી એની ભક્તિ થઈ જાય છે અને પોતાના શરીરથી દીન દુઃખીઓની જેમને આવશ્યકતા છે તેમની અંદર પ્રભુ છે તે માનીને સેવા કરે છે. શરીરથી થનારી ભક્તિ છે, દુઃખમાં પણ ભગવાનને ભજે છે, સુખમાં પણ ભજે છે, રાગના અવસ્થામાં પણ ભજે છે, એકલો હોય ત્યાં પણ ભજે છે, વસ્તીમાં હોય ત્યાં પણ ભજે, કોલાહલમાં પણ ભજે, એકાંતમાં પણ ભજે, જન્મ દરમિયાન પણ ભજે, મરણ દરમિયાન પણ ભજે, નાનો હોય ત્યારે પણ ભજે, ઘરડો હોય ત્યારે પણ ભજે, અંતકાળે પણ ભજે, સર્વકાળે પણ ભજે, સંપત્તિમાં પણ ભજે, વિપત્તિમાં પણ ભજે, સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ભજે તો મધ્યાહ્ન કાળમાં પણ ભજે તો રાત્રે પણ ભજે અને મધ્યરાત્રિએ પણ ભજે, ચાલતા પણ ભજે, બેસતા પણ ભજે, ખાતા પણ બેસે, ટોયલેટમાં ગયો હોય ત્યાં પણ ભજે, લાંબો થયો હોય ત્યાં પણ ભજે, હંમેશા એના મનનું ફિક્સેશન પ્રભુમાં જ હોય. એવરેડી બેટરી જુ, જ્યારે દબાવો ત્યારે લાઈટ, એમ એવરેડી હોય છે ભક્ત હંમેશા. એને કોઈ કાળ નડે નહીં, કોઈ દેશ નડે નહીં, કોઈ વાતાવરણની વિપરીત અસર એના પર પહોંચે નહીં, એનું મન હંમેશા પ્રભુના ચારુ ચરણોમાં જ રમતું. આ ભક્ત ડેડિકેટેડ સોલ, ભક્ત ડીવો ટી, અંગ્રેજી ડીવો ટી, વન હુ હેઝ ડિવોટેડ હિમસેલ્ફ ટુ ધી ઓલ માઇટી લોર્ડ, જેણે પોતાની વાણીને ડિવોટ કરી પ્રભુને સમર્પી, જેણે પોતાની આંખને ડિવોટ કરી, દિલને ડિવોટ કર્યું, પ્રાણને ડિવોટ કર્યું, ધનને ડિવોટ કર્યું, પ્રભુમાં જ છે ડોલર, પ્રભુને માટે અઘરું છે, અઘરું છે. પણ ભક્તની ભાવના આવી થઈ જાય છે, સર્વત્ર પ્રભુ, સર્વત્ર પ્રિયતમ, એને માટે જીવન, એને માટે શ્વાસ, એને માટે જે કંઈ સાંપડ્યું છે તે બધું જ જીવનની સરિતા સાગર તરફ, પરમાત્માના સાગર તરફ ચાલ્યા જ કરતી હોય એમાં કોઈ વિક્ષેપ આવે જ નહીં. પથ્થર આવતા હોય તો પણ એમાંથી પણ મારક કરીને જીવનની સાધનારૂપી સરિતા, પ્રેમરૂપી સરિતા પરમાત્મા તરફ ચાલ્યા જ કરતી હોય, અખંડ રીતે ચાલ્યા કરતી હોય, ઇન્ડિયામાં ચાલ્યા કરતી હોય, ઇન્ડિયાના બહારના દેશોમાં પણ ચાલ્યા કરતી હોય, આવી મનની જ્યારે અવસ્થા થઈ જાય, પરમાત્માની અંદરના પ્રેમની અવસ્થા, ડિવોશન, આ એક ક્રિયાને ડિવોશન, ડિવોટ થવાની ક્રિયા, જેમાં ભક્તોનું પોતાનું કાંઈ છે જ નહીં, એણે બધું ડિવોટ કરી નાખ્યું, હવે પોતાનું જો કુછ હૈ સો તેરા, જે કાંઈ મારું હતું તે બધું તારું છે પ્રભુ. તો ડિવોશનની ક્રિયા સમ કમ્પ્લીટ થઈ ગઈ, ડિવોટેડ થઈ ગયો ભક્ત, એણે બધું જ પોતાનું સમર્પિત કરી દીધું, પોતાનું હવે કાંઈ રહ્યું જ નથી. આવી અવસ્થા જ્યારે થઈ ગઈ અને ચોવીસે કલાક જ્યારે પરમાત્માના પ્રેમથી પરિપ્લાવિત પ્રાણ લઈને ભક્ત શ્વાસ લેતો એ સંસારમાં, ત્યારે ભક્ત થયો તેમ જણાય. સહેલું નથી, બહુ ઝઘડું. એટલે કહેવામાં આવ્યું, ભગવાને કહ્યું છે ગીતામાં જ, કહી દીધું, અર્જુન ધારે છે તેટલી ભક્તિ સહેલી નથી, તો ધારે છે તેટલો પ્રેમ સહેલો નથી, ઘણો અઘરો છે. યે શામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તાઃ ભજંતે માં દૃઢવ્રતાઃ, ભજંતે માં દૃઢવ્રતાઃ, દૃઢવ્રતવાળા, દૃઢ સંકલ્પવાળા, નિશ્ચયવાળા થઈને ભજંતે માં, મને ભજે છે, માં મને ભજે છે, વિષયાન નહીં, વિષયોને ભજતા નથી એવા જે ભક્તો તે તો બહુ ઓછા છે અર્જુન. યેષામ તુ અંતગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણા, જે પુણ્યકર્મવાળા ધર્માત્મા પૂર્વે સત્કર્મો કરીને આવ્યા હોય, જગતમાં જન્મ્યા હોય અને હવે જેમના પાપો અંતગત થઈ ગયા હોય, હવે જે પોતાના જીવનમાં પાપ કરતા જ ન હોય, અપરાધ કરતા જ ન હોય, દોષો એમના જીવનમાં દેખાતા જ ન હોય, સત્કર્મ પરાયણ જ હોય, આવા જે પુરુષો હોય તે ભક્ત બની શકે, તેમના દિલમાં મારો પ્રેમ પ્રગટ થઈ શકે છે. અર્જુન, જ્યાં સુધી જીવન પવિત્ર બનતું નથી, સાત્વિક થતું નથી, સદાચારી થતું નથી, માનવતાના મૂલ્યોથી મંડિત બનતું નથી, ત્યાં સુધી તે જીવનની અંદર મારો પ્રેમ પેદા થઈ શકતો નથી. યેષામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ ते द्वंद्वमोह निर्मुक्ता भचंते माम दृढ़व्रता ते सर्व प्रकार द्वंद्वों में मुक्ति मेळवी अने मने भजे छे, मने भजे छे। तो गीता ना प्रथम अध्याय में एवा एक भक्त नु दर्शन थाय छे। आपणे बोलो प्रथम अध्याय में दर्शन जुओ। गीता कदाच तमे वाँचता हो अथवा न पण वाँचता हो। परदेशों में हूँ जाऊँ छू के गीता नो अभ्यास बहु नहीं थतो। रामायण महाभारत की कथाओ वधारे थाय, भजनो एथी वधारे थाय, एमां वळी ताळीवाळा भजनो। पण गीता उपनिषदों जे आपणी भारतीय संस्कृतिना पायाना ग्रंथो छे तेनुं अध्ययन बहु ज ओछुं छे। एवा संतो पण आपणे त्यां बहु ओछा आवे छे जे आपणा शास्त्रोना अध्ययनमां निष्णात होय। पाछा बहु ज ओछा आवे जेमणे अभ्यास कर्यो होय रीतसर। योग दर्शन, सांख्य दर्शन, गीता, उपनिषदो, वेद आपणा पायाना ग्रंथो, रामायण, वाल्मीकि रामायण, महाभारत, नारद भक्ति सूत्र अध्ययन कर्यो होय એવા પણ બહુ ઓછા સંતો આવે છે। એટલે આપણી રસવૃત્તિઓ પણ આ ગ્રંથો પરત્વે ઓછી કેળવાય છે। ભારતમાં પણ આ જ દશા છે, બહુ ઓછી કેળવાય છે। પણ ગીતા આપણે જાણવી જ જોઈએ। શરૂઆતમાં તમે આરંભમાં જ ગીતામાં જુઓ, પ્રથમ અધ્યાયની અંદર જુઓ તો ત્યાં એક ભક્તનું દર્શન થાય। અર્જુન અને દુર્યોધન બંને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની પાસે ભારતનું ભીષણ યુદ્ધ કૌરવો અને પાંડવોની વચ્ચે થવાનું છે, એમાં તમે અમારા તરફ રહીને યુદ્ધ કરો તો સારું। બોલો, ભગવાન કૃષ્ણે કહ્યું કે હું યુદ્ધ કરવા માંગતો નથી, આ તમારું જે ભવિષ્યનું યુદ્ધ છે એ તો સગાઓનું સ્વજનોનું યુદ્ધ છે, દુશ્મનોનું યુદ્ધ નથી, સ્વજનોનું। તો હું પણ તમારો સંબંધી છું સાંસારિક રીતે, એટલે આ યુદ્ધમાં હું પક્ષકાર થવા માંગતો નથી, હું હથિયાર ઉપાડવાનો નથી। તો દુર્યોધને કહ્યું કે જો તમે હથિયાર ન ઉપાડવાના હો તો પછી અમે તમને અમારા પક્ષમાં લેવા માંગતા નથી, મફતનું ખવડાવવાનું છે ને, ખર્ચો જ કરવાનો, લડવાના તો નથી, તો શું કામના। પણ ભક્ત ત્યાં બેઠો હતો, એ ભક્ત પૂર્વ સંસ્કારોથી પ્રેરાયેલો હતો, હજુ એ સંસ્કારો એની અંદર બરાબર પ્રગટ થયા નહોતા, પ્રબળ પણ બન્યા નહોતા, હજુ તો સુપ્તાવસ્થામાં, લેટન્ટ અવસ્થામાં હતા ભૂગર્ભમાં, પણ હતો તો તે ભક્ત છો। એણે જ્યારે ભગવાન કૃષ્ણની વાત સાંભળી એટલે એણે ભગવાન કૃષ્ણને કહ્યું કે તમે લડવાના ના હો તો પણ અમારા પક્ષમાં રહો। એટલું જ નહીં, મારા રથના સારથી તમે બનો, જીવનમાં બધું જ હોય, સામ્રાજ્ય પણ હોય, યૌવન હોય, સૌંદર્ય હોય, બધું હોય, પણ એ જીવનમાં જો તમે ન હો તો તે જીવનનું મૂલ્ય કાંઈ આમ મને લાગે છે। માટે તમે લડવાના ન હો તો પણ શું વાંધો, ઉપસ્થિત તો રહેશો ને, તમારી ઉપસ્થિતિ મિયર પ્રેઝન્સ કેટલું કામ કરશે। આપણે જોઈએ છીએ કેટલીક વસ્તુઓની ઉપસ્થિતિ કામ કરે, મંદિરમાં જઈએ તો મૂર્તિઓ બોલે જ નહીં, આવો કે જ નહીં, તોય આપણે જઈએ, આપણને બોલાવતા આવડતું હોય તો બોલે પાછી, પણ એટલી શક્તિ ન હોય તોય આપણે દર્શન કરવા જઈએ કે ભાઈ ત્યાં જવાથી શાંતિ મળે, ચાલો બેગડી જઈએ તો ખરા, ધક્કા ખાઈને પણ જઈએ। એક વાર નહીં, કેટલી વાર કેટલાય લોકો મંદિરમાં જાય, મૂર્તિઓ બોલે નહીં તો પણ, તો જે વસ્તુઓ બોલતી નથી તે કામ તો કરે જ છે। રસ્તા પરની બત્તીઓ બોલતી નથી, છતાં પણ લાલ થઈ જાય એટલે મોટરો ઉભી રહે છે કે નથી ઉભી રહેતી, બત્તીઓ કહે છે કે ઉભા રહેજો મોટરો, અને લીલી થાય એટલે બધી આપોઆપ ડાહી દીકરીઓ એમ ચાલવા માંડે મોટરો, પીળી થઈ લીલી થઈ ચાલો, અને લાલ થઈ એટલે પાછા ઉભા રહ્યા। અર્જુન કહે છે તમે નહીં બોલો, તમે નહીં લડો, તમે શસ્ત્ર નહીં ઉપાડો તો પણ તમે રહેશો તો ખરા, તમારું દર્શન થશે, પ્રેરણા મળશે, તમારું દર્શન કેટલું પ્રેરણાસ્પદ છે તો હું જ જાણું છું, તો તમે મારા રથના સાથી બનો, જ્યારે હું મૂંઝાઈશ, શંકા મને કોઈ સતાવશે ત્યારે તમારી આગળ રજૂ કરીશ, તમારું મંગલ માર્ગદર્શન માગીશ, તે તો તમે આપવાના છે, અને વળી પાછા અમે આગળ ચાલશું. પ્રેમ હતો, અર્જુનની ભક્તિ નથી. બોલો. ઘણા માણસો અમને કહે છે, ઘણા માણસો, હું પાંચમી વાર પરદેશ આવું છું તો દરેક વર્ષે મને માણસો કહે છે. બોલો. જાંબિયા ગયા તો ત્યાં કહ્યું, યોગેશ્વરજી રહી જાઓ, રહી જાઓ તો ક્યાં, એક તમને આખો બંગલો અમે આપી દઈએ, એક કાર ત્યાં મૂકી દઈએ, ડ્રાઈવર મળે છે ત્યાં તો, જાંબિયામાં ડ્રાઈવર મળે છે, અહીં નથી મળતા, અહીં તો સેલ્ફ ડ્રાઈવિંગ કરવું પડે, પણ ત્યાં મળે એક ડ્રાઈવર મૂકી દઈએ, પેટ્રોલ ગેસનો ખર્ચો અમારો, ખાવાનો ખર્ચો અમારો, તમારે ખાલી અમને સત્સંગનો પ્રવચનોનો લાભ આપવાનો, અને જો તમારું શરીર ન કરે નારાયણને કોક વારે પડે તો પાછળનો પણ બધો અમારો ભાર. કેવી મોટી મોહક શરતો ગણાય, અને દર મહિને અમુક પાછું ઉપરથી ખર્ચ પેટે આપવાનું તમને અમારે પુરસ્કાર. બોલો. ફક્ત અઠવાડિયામાં બે વાર જ કામ કરવાનું, શનિ ને રવિ, અને તે બે જ કલાક પ્રવચન જ આપવાના આ જગ્યામાં. રામકૃષ્ણ મિશન ત્યાં છે, લુશાકામાં રામકૃષ્ણ મિશનની શાખા. એ લોકોને હું બહુ ગમી ગયો એટલે માગણી કરી કે તમે રહો. કહો ભાઈ હું રહેવા આવ્યો નથી, હું તો ફરવા આવેલો, બધા જ રહી જશે તો ફરશે કોણ, કેટલાકોએ ફરવું પણ જોઈએ, રહેનારા છે તેમને જરા જોવાય જોઈએ કેટલાકોએ. હમણાં હું ઇંગ્લેન્ડમાં હતો તો ત્યાં પણ એક કુટુંબે કહ્યું, નવી જોડખાણ, અને એમાંથી ઘણો પ્રેમ થઈ ગયો તો માગણી કરી, રહી જાઓ યોગેશ્વરજી, રહી જાઓ. મેં કહ્યું ભાઈ હું તો મા સર્વેશ્વરી સાથે આવ્યો, તો કે એ રહી જાય ને તમે રહી જાઓ, અમે એક આખું મકાન લઈ આપીએ રહેવાનું, બધો ખર્ચો અમારો, આખી જિંદગી રહેવાનું, ભારતમાં જવું હોય તો મહિનો બે મહિના કોઈ વાર જજો, વધારે અહીં રહેવાનું, અત્યારે વધારે ભારતમાં રહો એના કરતા વધારે રહેવું, અમને દર્શન થાય, સત્સંગ થાય, લાભ મળે. ઇંગ્લેન્ડમાં બીજે પણ તમે જજો, કાર્યક્રમો કરજો. મેં કહું ભાઈ હું રહેવા આવ્યો નથી, હું આ શરીરમાંય રહેવા આવેલો નહીં, શરીરમાંય નહીં રહેવા આવેલો, આ મોટલમાંથી હું નીકળવાનો, આ મોટલ મોર્ટલ મોટેલ એમાંથી નીકળવાનો, એનો વખત પાકશે એટલે આ મોર્ટલ છે ને નાશવંત મોટેલ એમાંથી જવાનું, હું રહેવા નથી આવેલો, તો ફરવા આવેલો, અમારી વાડીમાં ફરવા આવ્યો છું, જોવા આવ્યો છું. જેમ રાજા પોતાના રાજમાં ફરવા નીકળે તેમ હું મહારાજા ધીરાજ આત્મા ફરવા નીકળેલો હતો, હું રહેવા નહીં નીકળેલો. બહુ નિરાશ થઈ ગયા, ઘણો આગ્રહ કર્યો, હમણાં જ ટેલિફોન પાછો આવી ગયો. બોલો. હમણાં ટેલિફોન પાછો આવ્યો કેનેડા. શું વિચાર્યું, રહો ને આવો ને, રહેવા નથી આવ્યો હું ભાઈ. બોલો શું કરશું. પ્રેમ છે, ભક્તિભાવ છે. ભક્તિભાવ હોય તો માણસને એમ થાય છે કે રહે તો સારું. એ જાણે છે કે આ કંઈ જોબ કરવાના નથી, આપણા એકાઉન્ટમાં મદદ કરવાના નથી, ઉલટો ખર્ચો આપણે કરવાનો, તોય કે રહો ને. પ્રેમ છે. અર્જુન જાણે છે કે કૃષ્ણ ભગવાન લડવાના નથી, શસ્ત્ર નથી ઉપાડવાના, તો પણ પ્રેમ છે, ભક્તિ છે, રોને રોને સારથી બનો ને. અને ભગવાને પછી હા પાડી, પ્રેમ હતો ને, હા પાડી. ચાલો વાંધો નહીં, દુર્યોધને તો ઘસીને ના પાડી કે જોઈએ જ નહીં. ભક્તિ હંમેશા નિસ્વાર્થ છે, ભક્તિ આપવામાં માને છે, મોહ લેવામાં માને. પ્રેમ હંમેશા આપે, સેક્રિફાઈસ કરે, તારે મોહ છે એ વધારે ને વધારે લે, વેપારી ની પછી શું મળશે પહેલા જ પૂછે, પ્રેમ છે શું આપવું પડશે એ પહેલા વિચારે, ભોગ આપવા માને, આનંદ માને. તો ભગવાન અર્જુનની ભક્તિ, અર્જુનના પ્રેમને લક્ષ્યમાં લઈ એના સારથી બન્યા, ભક્તિનો વિજય થયો, કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં. સારથી બન અર્જુન રથ હાક્યો, ભૂલ ગયે ઠકુરાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. પહેલા જ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્ર અર્જુનના રથના સારથી બનીને પ્રવેશ કરે છે. અર્જુન કહે છે ભગવાનને, આ બંને સેનાની મધ્યમાં આપણા રથને લઈ જઈને જરા ઉભો રાખો. ભગવાન તરત ઉભો રાખે. અર્જુનને કહે છે જો તું દ્રષ્ટિપાત કરી લે ભાઈ, તને દ્રષ્ટિપાત કરવાની ઈચ્છા છે, યોદ્ધાઓ તરફ દ્રષ્ટિપાત કરી લે, આ હું રથને ઉભો રાખું છું. બોલો. કેવો પ્રેમ, પરસ્પર કેવો પ્રેમ. ભગવાન એમ નથી કહેતા કે હું કાંઈ નવરો છું ઉભો રાખવા. અર્જુનની ઈચ્છા છે, ભલે ઉભો રાખીએ. તરત પ્રેમનો વિજય થાય છે. કોઈ માણસ સારથી બને, અત્યારે જે મોટરના ડ્રાઈવર થવું એ તો ઘણું સારું કામ, પણ મહાભારત કાળમાં સારથી થવું એ હીન કામ, જઘન્ય કામ ગણાતું હતું. અને તે પછાત જાતિના લોકો જ કરતા, સૂત જે કહેવાતા શેડ્યુલ્ડ કાસ્ટ, તે રથના સારથીઓ બનતા. ભગવાને તે કાર્ય કર્યું. સબસે ઊંચી પ્રેમ સગાઈ, જૂઠે ફલ સબરી કે ખાય, બહુવિધ પ્રેમ લગાઈ. પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ દુર્યોધન કો મેવા ત્યાગો, સાગ વિદુર ઘર પાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ઐશ પ્રીત બઢી વૃંદાવન, ગોપીન નાચ નચાઈ, સૂરદાસ ઈસ લાયક નાહી, કહ લગી કરો બઢાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભક્તિની આ જ વાત છે. ભક્તિમાં ભક્તે સૌથી પ્રથમ પ્રભુની કૃપા મેળવવા ગીતા કહે છે કે અર્જુન બનવું જોઈએ. જ્યાં સુધી માણસ અર્જુન ન બને ત્યાં સુધી ભગવાન કૃષ્ણ આગળ આવે જ નહીં. અર્જુન એટલે શું? સંસ્કૃતમાં રૂજુ શબ્દ, રૂજુતા, નમ્રતા, નિખાલસતા, સરળતા, નિષ્કપટતા, જેનામાં છે તે અર્જુન. જીવે આવા થઈ જવું જોઈએ તો પછી ભગવાન એની રથની લગામ હાથમાં લે, જીવનના રથની લગામ હાથમાં લે પછી ભગવાન, અને એને એવી રીતે આગળ ચલાવે રથને, જીવનના રથને, એને વાંધો આવે જ નહીં. ભક્ત પોતાના રથની લગામ પ્રભુને સોંપી દે, અર્જુનની પેટે, પ્રભુ તમે જ સંભાળો, ધાય વિલ બી ડન નોટ માઇન. ભક્તને પોતાનું કંઈ છે જ નહીં, અર્જુનની પેટે પ્રભુ પર જ એ નિર્ભર બની જાય છે. જરાક શંકા થાય, મૂંઝવણ થાય, ભગવાનની પાસે પહોંચે છે, પ્રાર્થના કરે પ્રભુ માર્ગદર્શન આપો, અને પ્રભુ માર્ગદર્શન આપે, એના જીવનના રથને સુચારૂ રૂપે આગળ ચલાવે છે. એટલે મેં કહ્યું કે ગીતાના આરંભમાં જ આપણને આ ભક્તનું દર્શન થાય છે, જેની ભક્તિને લક્ષ્યમાં લઈ ભગવાન શ્રીકૃષ્ણ જેવા એના રથના સારથી બન્યા છે અને કુરુક્ષેત્રના મેદાનમાં પ્રવેશે. હવે જમવા માટે જાઉં છું, લગ્નમાં જાઉં છું, કંકોત્રીઓમાં લખે છે, છાપે છે, સપરિવાર પધારજો, સપરિવાર. વળી પાછું છાપે છે, રૂબરૂ ના મળાયું હોય તો આ કુમકુમ પત્રિકાને મળાતુલ્ય માનીને આવજો. બરાબર છે. પછી આપણે જઈએ છીએ. ના મળાયું રૂબરૂ તો એ પત્રિકા આવી એટલે ગયા. તો તમને પત્રિકા ના મળી હોય તો પણ સપરિવાર પધારજો અહીંયા. આજથી આપણું આ ચાલ્યું ને લગ્ન, હવે જીવશિવનું સપરિવાર આવ, બીજાને વાત કરજો, ઘણાને ખબર ન પણ હોય તો વાત કરજો કે આવી રીતે સત્સંગ ચાલે. આપણે સારું કામ કરવું એટલું પૂરતું નથી, એ તો બધા કરે, પણ બીજાને તેમાં પ્રેરવા એ પણ આવશ્યક, બીજાને પ્રેરણા કરવી માટે બીજાને પણ પ્રેરણા કરજો. અને તમારા ઘરમાંથી સપરિવાર આવજો, સકુટુંબ, શુભ કામમાં. આ પત્રિકાને રૂબરૂ મળ્યા તુલ્ય સમજીને સત્સંગમાં આવજો રોજ. સમજાય? આવતીકાલે પાછા આ જ વિષય પર આપણે વાર્તાલાપ કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતાનો ભક્તિ યોગ આ વિષયના અનુસંધાનમાં આગળ આપણે વાત કરીશું. અર્જુનની પ્રીતિ, અર્જુનની ભક્તિ, એને લક્ષ્યમાં લઈને ભગવાને અર્જુનને કેવી રીતે મદદ કરી અને આપણે એ અર્જુનની ભક્તિમાંથી કેવો સંદેશ ગ્રહણ કરવો જોઈએ તે કહીશું. મા સર્વેશ્વરીને તો તમે જાણતા જ હશો, હવે બધા જાણો જ છો. કેટલાય દિવસથી અમે લોસ એન્જલિસમાં છીએ, એમ લાગે કે અહીંના જ જાણે રહેનારા હોય એવું લાગ્યા કરે છે. મા સર્વેશ્વરી પણ પોતાના ભજનો, લગભગ બધે ગાયક છે, હું પણ વાર્તાલાપો આપ્યા જ કરું છું કેટલાય દિવસો થયા, વધારે ભાગે તો ભાઈઓ બહેનો જાણતા જ હશે, એટલે વધારે તો પરિચય શું આપવાનો. આજે જ મોટરમાં બેસવાનું હતું અહીં આવવા માટે, તો હું બહાર ઉભો રહેલો, ભગવાન ભાઈએ કહ્યું કે ઉભા રહ્યા છો ને, માં સર્વેશ્વરીની હું રાહ જોતો હતો, એટલે ભગવાનભાઈએ હસતા હસતા કહ્યું લેડીઝ ફર્સ્ટ. એવું જરા રાખું, માતાજી હતા ત્યારે પણ મોટરમાં માતાજીને પહેલા હું બેસવા દેતો, પછી હું બેસતો. માં સર્વેશ્વરી હવે આવ્યા છે, માતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો, એક વર્ષ થયું, 32 વર્ષ સાથે રહેતા, આવો જ વ્યવહાર હું રાખતો, 2 વાર પરદેશ પણ લાગેલો. તો માં સર્વેશ્વરીને પણ પહેલા બેસવાનું, એટલે કે લેડીઝ ફર્સ્ટ. તમે કહ્યું ના લેડીઝ નહીં, એ લેડી નથી, લેડી નહીં. વેદમાં આવે છે ન પુમાન ન સ્ત્રી ત્વમ અસી, હે પ્રભુ તમે સ્ત્રી પણ નથી, તમે પુરુષ નથી, તમે વૃદ્ધા નથી, તમે વૃદ્ધ નથી. આ તો બધું આપણા માનવ જગતમાં આંખનું બધું છે, આ સ્ત્રી આ પુરુષ, આ છોકરું આ બીજું, આ કાળું ધોળું, આ રૂપાળું આ ન રૂપાળું, આ બધું આપણા માનવ જગતમાં બધું હોય, પ્રભુના જગતમાં એવું કાંઈ નહીં. એટલે મેં કહ્યું કે નહીં, આ તો જગદંબા છે, સ્ત્રી નથી, સ્ત્રી નહીં. જો તમારામાં આંખ હશે, દ્રષ્ટિ હશે, તો તમે ઓળખશો. ઓળખવાનું બહુ અઘરું, કમળો દૂર થાય પછી જ દેખાય ને સાચી વસ્તુ, કમળો હોય ત્યાં સુધી તો પીળું જ દેખાવાનું છે. તો જો તમારી ભક્તિ હોય, જ્ઞાન હોય, તો દેખાય. દરેકની અંદર જે દિવ્યતા છે એનું દર્શન કાંઈ સહેલું નથી. તો હું તો આ રીતે જોઉં છું, જગદંબા, ભગવતી, અંબિકા, સાક્ષાત, બધાને ઘણાને એવા દર્શનો એમના ગુજરાતમાં ને બધે થાય છે. અને પૂર્વજન્મના મહાન સાધ્વી છે, તપસ્વી, પૂર્વજન્મમાં કલકત્તામાં રહેતા હતા, એમનું મંદિર પણ છે, ઘણા ભક્તો એમના દેશ પરદેશમાં છે, મુક્તાત્મા છે. એમને કંઈ સાધના કરવાની નથી બીજાની જેમ, સિદ્ધ બનવા માટે કે શાંતિ મેળવવા, એ તો સાધના કરી ચૂકેલા છે. છતાં ઘણી સાધના કરી આ જન્મમાં, બીજાને દેખાડવા કે કલયુગમાં આવું થાય, બહેનોથી પણ થાય, કોઈ કરે જ નહીં તો બધાને પ્રેરણા ક્યાંથી મળે. રાજીનામું આપી દીધું પ્રિન્સિપલ તરીકે, 2 વર્ષ થઈ ગયા, બોલો, બતાવવા માટે, એમના જીવનમાંથી જાણવા મળે કે ગુરુ પ્રત્યે કેવો સમર્પણ ભાવ જોઈએ, કેવી ભક્તિ જોઈએ, ભગવાનનો પ્રેમ કેવો જોઈએ. મીરાએ મહેલ છોડી દીધો, વિભીષણે લંકા છોડી દીધી, માં સર્વેશ્વરીએ સ્કૂલ છોડી દીધી. બોલો, આપણે તો વાતો જ કરીને બેસી રહીએ, છોડવાનું તો બહુ જઘરું, છોડવાની વાતો કરીએ પણ છોડવાનો પ્રસંગ આવે બહુ જઘરું. છોડી દીધું, અખંડ ભક્તિ કરી, સમસ્ત જીવન કુરબાન કરી નાખ્યું પ્રભુને માટે. તો તેવા માં સર્વેશ્વરીને અમે માં કહીએ છીએ, બધા જ માં કહે છે. ત્યાગ કર્યા પછી તો માણસ માતા તુલ્ય બની જાય છે, માં સર્વેશ્વરી. તો એ હવે પોતાનું ભજન ગાશે, બીએ બીએડ છે, આમ અંગ્રેજી શિક્ષા પૂર્ણ પ્રાપ્ત કરી છે, અને બીએમાં ઉમાશંકર જોશી પારિતોષિક પ્રથમ આવવા બદલ ગુજરાતીમાં એમને પ્રાપ્ત થયું, ઉપરાંત સુવર્ણચંદ્રક કોલેજ તરફથી પ્રાપ્ત થયેલો ગુજરાતીમાં પ્રથમ આવવા બદલ. બહુ સારું બોલે છે, એક દિવસ એમનો વાર્તાલાપ આપણે અહીંયા રાખીશું. એમના જીવનના અનુભવો જે કે છે, કેમ મેં ત્યાગ કર્યો ને શું અનુભવો થયા, એની વાતો બહુ મજાની હોય. ગુજરાતમાં બધે એમના વાર્તાલાપો થાય છે, ભજનો પણ સારા લખે છે, એનો એક સંગ્રહ હમણાં જ છપાયો અર્ઘ્ય કરીને, 51 ભજનો. તો ભજન પોતે ગાશે, ગુજરાતમાં પણ બધે ભજનો ગાય છે. સત્સંગમાં જ્યાં જ્યાં અમારા પ્રવચનો હોય ત્યાં ત્યાં વિષય કોઈ ચાલે તો વચ્ચે ગાય અથવા પાછળથી ગાય, બધે જ ગાય. ને ગુજરાતમાં એમના હજારો ભક્તો છે અત્યારે, વડોદરામાં, સુરતમાં, અમદાવાદમાં, ભાવનગરમાં, રાજકોટમાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, પાલનપુરમાં, જ્યાં જ્યાં અમે જઈએ છીએ ત્યાં એમના હજારો ભક્તો છે. લોકો બહુ પ્રેમથી એમની તરફ જુએ છે. જે માણસ ત્યાગ કરે છે ને એની તરફ બધા પ્રેમથી જોતા થાય છે, જે પ્રભુનો થઈ જાય છે એની તરફ બધા પ્રેમથી જોતા થઈ જાય, દ્રષ્ટિ બદલાઈ જાય. તો બહેનોને ગૌરવ લેવા જેવી વાત છે. પુરુષો તો અનેક આવે છે, સાધુ થઈને, ઉપદેશકો થઈને, સંન્યાસી થઈને ઘણા, પણ બહેનો બહુ જ ઓછી. બહેનોને ખાસ પ્રેરણા મળે છે એમને જેને આપણે પણ ભક્તિ કરી શકીએ, આપણે પણ આ કલિકાળમાં જીવન જીવવું હોય તો પવિત્ર જીવી શકીએ, કાંઈ અઘરું નથી. એ બહેનોને પ્રેરણા મળે એટલે એમનું ભજન આપણે સાંભળીએ, પછીથી આપણે શાંતિ પાઠ કરીશું, પછી આપણે આપણા પ્રવચનની પરિસમાપ્તિ કરીશું.
Bye. नाम।